જય જીનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન સુપાર્શ્વનાથ. હવે ભગવાન સુપાર્શ્વનાથનું મંગલ ચરિત્ર શરૂ થાય છે. તેમાં મંગલરૂપ સ્તુતિ કરતા આચાર્ય સમનભદ્ર સ્વામી કહે છે કે પદાર્થ એકાંત સત છે અથવા અસત છે એવા કોઈ એકાંત રૂપે જીવાદિ તત્વોનો નિર્ણય જેમણે નથી કર્યો, પરંતુ જેઓ સર્વે તત્વોના સ્વરૂપના જ્ઞાતા છે, એટલે કે એક સાથે સત તેમજ અસત એવા બંને સ્વરૂપથી અનેકાંતમય સમસ્ત તત્વોને જાણ્યા છે એવા ભગવાન સુપાર્શ્વનાથ અમારા પરમ ગુરુ છે. જીવાદી દરેક તત્વ પોતાના ગુણ પર્યાય રૂપ નિજ ધર્મોથી પરિપૂર્ણ સતરૂપ છે ને બીજા પદાર્થોથી તે ભિન્ન હોવાથી પરમ ધર્મ રૂપે નથી, અસત છે. આમ સમસ્ત પદાર્થો અસ્થિ નાસ્તિ દ્રવ્ય પર્યાય ઇત્યાદિ અનેકાન સ્વરૂપ છે એવા જીનોપદેશને સ્વીકારનાર જીવ જીન માર્ગનો ઉપાસક થઈને નીચ પદને પામે છે, અર્થાત જીન પદને પામે છે. આ રીતે જગત પ્રસિદ્ધ અનેકાન તત્વોનો ઉપદેશ કરનાર ભગવાન સુપાર્શ્વનાથ પૂર્વભવમાં ઘાતકીખન દ્વીપમાં શેમપુરી નગરીના રાજા નંદીસેન હતા. તે નગરી અને રાજા બંને મહાન હતા ને જૈન ધર્મથી શોભતા હતા. ધર્મ પ્રતાપે દેવ તેમને સદા અનુકૂળ હતું. રાજા નંદીસેનના શરીરની રક્ષા કાંઈ વૈદ્યજનો નહોતા કરતા અને તેમના રાજ્યની રક્ષા કોઈ સૈન્ય નહોતું કરતું. તેમના શરીર અને રાજ્ય બંનેની રક્ષા તો તેમનો પુણ્યોદય જ કરતો હતો. વૈદો અને સૈન્ય તો માત્ર તેમની શોભા માટે જ હતા. જેણે પોતાના આત્માને જાણ્યો છે ને શત્રુઓને જીત્યા છે એવા તે નંદીસેન મહારાજાને માત્ર આ લોકના જ વિજયની ઈચ્છા ન હતી, પરલોકને પણ તેઓ જીતવા ચાહતા હતા. તેથી તેઓ ધર્મ ઉપાસનામાં સદાય તત્પર રહેતા. ધર્મની ઉપાસના ભૂલીને તેઓ કદી રાજવૈભવમાં મોહિત થતા ન હતા. રાજવૈભવનો ઉપભોગ પણ તેઓ ધર્મની રક્ષાપૂર્વક જ કરતા હતા. તેથી તેમનું અંતર સંસારથી વિરક્ત રહ્યા કરતું. તેમણે દર્શન મોહરૂપી મહાશત્રુનો તો નાશ કર્યો જ હતો, પણ હજી ચારિત્ર મોહને જીતવાનો બાકી હતો. તેની ચિંતાને લીધે રાજભોગમાં તેમનું ચિત્ત લાગતું ન હતું. તેઓ જાણતા હતા કે સમ્યક્ત્વ વડે હું મોક્ષ માર્ગને તો પામ્યો છું, પરંતુ હજી ચારિત્ર મોહ મને ધન સ્ત્રી વગેરેમાં આસક્તિથી અનેક પાપ ક્રીડા કરાવે છે. અરે, આવી મોહદશાને ધિક્કાર હો, મારે આ મોહથી છૂટીને મોક્ષ પામવા માટે રત્નત્રય ધર્મની આરાધના કર્તવ્ય છે. એ પ્રમાણે વૈરાગ્યના વિચારપૂર્વક મહારાજા નંદીસેન રાજભોગોથી અત્યંત વિરક્ત થયા ને અરહંત નંદન જિનેશ્વરના શિષ્ય બન્યા. જ્ઞાન ધ્યાનમાં તત્પર તે યોગીરાજને 12 અંગનું જ્ઞાન પ્રગટ્યું, તેમજ દર્શન વિશુદ્ધિ વગેરે ઉત્તમ ભાવનાઓ વડે ઈચ્છા વગર પણ તેમને તીર્થંકર પ્રકૃતિ બંધાવા લાગી. તેમના જીવનમાં ધર્મની મહાન ક્રાંતિ થઈ, વિતરાગતાનો વિકાસ થયો. અનેક વર્ષો સુધી મુનિરાજ નંદીસેને શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું, પણ કશાયનો જરા કણિયો બાકી રહી ગયો. તેથી આયુના અંતે તેમને મધ્યમ ગ્રેવેકમાં અહમિન્દ્રનો ભવ થયો. ત્યાં અસંખ્ય વર્ષો સુધી તેઓ અનેક પુણ્યોદય વચ્ચે રહ્યા, છતાં ભેદજ્ઞાનના બળે આત્માને તે પુણ્યોદયથી વિભક્ત રાખ્યો. બીજા અહમિન્દ્રો સાથે તેઓ ધર્મચર્ચા કરતા ને મહાન આનંદ પામતા. અમૃતના સ્વાદ કરતા એ ધર્મચર્ચામાં તેમને વધારે રસ આવતો, એટલે ધર્મરસ તો રોજ પીતા, પણ અમૃત રસને તો 27,000 વર્ષે ફક્ત એક જ વાર યાદ કરતા હતા. કહેવત છે કે સુખમાં સમય ક્યાં વીતી જાય છે તે ખબર પણ પડતી નથી. તે અનુસાર અહમિન્દ્ર પર્યાયમાં દિવ્ય સુખ વચ્ચે અસંખ્ય વર્ષોનો દીર્ઘકાળ ક્યારે વીતી ગયો તેની ખબરે ન પડી. જ્યારે માત્ર 6 માસ આયુ બાકી રહ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે હવે અહીંથી મનુષ્ય લોકમાં તીર્થંકર તરીકે મારો અવતાર થશે. પ્રભુનો અવતાર ક્યાં થાય છે તે આપણે જોઈએ. વારાણસી કાશી નગરીમાં તીર્થંકર અવતાર. આ વાત આજકાલની કે હજારો લાખો વર્ષ પહેલાની નહીં પણ અસંખ્યાત વર્ષો પહેલાની છે. ત્યારે કાશી દેશમાં ગંગા નદીના કિનારે અતિ રમણીય વારાણસી એટલે કે બનારસી નગરી હતી. એ વારાણસી નગરીમાં સુપ્રતિષ્ઠ મહારાજા રાજ્ય કરતા હતા. તેમની મહારાણી પૃથ્વી સેનાના મહાન રૂપ ગુણ સૌભાગ્યનો મહિમા કઈ રીતે કરવો, એટલું જ કહેવું કે બસ થશે કે તેઓ એક જગપૂજ્ય તીર્થંકરની જનેતા છે. ભાદરવા સુદ છઠે તેમણે સુખ નિંદ્રામાં 16 મંગળ સ્વપ્નો જોયા ને એક સફેદ હાથીને મુખમાં પ્રવેશ કરતો જોયો. કેટલું વિશાળ સ્વપ્ન! એ જ વખતે અહમિન્દ્રનો જીવ સુપાર્શ્વ તીર્થંકરનો અવતાર લઈને તેમના ઉદરમાં આવ્યો. કોઈ મહાન અપૂર્વ હર્ષથી તેઓ રોમાંચિત થયા. તીર્થંકર આત્માના સમાગમે કોઈ અનેરું સુખ તેઓ અનુભવી રહ્યા હતા. તેમના આત્મભાવો ઉજ્જવળ બન્યા ને મિથ્યાત્વાદી દૂર થયા. આહા, જ્યાં તીર્થંકરનો વાસ હોય ત્યાં મિથ્યાત્વ કેમ રહી શકે? ત્યાં તો સમ્યક્વાદી અચિંત્ય આત્મવિભૂતિ પ્રગટે છે. એવું જ મંગળ ફળ માતા પૃથ્વી સેનાને થયું. ગર્ભાવસ્થા હોવા છતાં તેમને કોઈ પ્રકારનું કષ્ટ કે કદરૂપતા ન થઈ. તેમના આંગણે રોજ કરોડો રત્નોની વૃષ્ટિ થતી. ઇન્દ્રાણીએ પણ દૈવી વસ્ત્રોની ભેટ આપીને તેમનું સન્માન કર્યું. ભવનવાસી દેવીઓ વારાણસીમાં રહીને માતાજીની સેવા કરતી હતી. અનેક વિધિ ચર્ચા વિનોદ વડે તેમને પ્રમોદ કરાવતી હતી ને તેમના ગર્ભસ્થ પુત્રનો અપાર મહિમા કરતી હતી. ગર્ભસ્થ બાળકને ગર્ભાવસ્થા જનિત કોઈ અસાતા ન હતી. તીર્થંકરત્વ અને જ્ઞાન ચેતનાના પ્રતાપે તેમણે ગર્ભાવસ્થાના 9.25 માસ પણ સુખપૂર્વક વ્યતીત કર્યા. ત્યારબાદ જેઠ સુદ 12 ના સુપ્રભાતે 3 લોક હર્ષથી ખળભળી ઉઠે એવી મંગલ વધાઈ આવી. વારાણસીમાં પૃથ્વી માતાએ 7મા તીર્થંકરને જન્મ આપ્યો. 6ઠા પદ્મપ્રભુ તીર્થંકરના મોક્ષ ગમન બાદ 9000 કરોડ સાગરોપમના અંતરે 7મા સુપાર્શ્વ તીર્થંકર થયા. ઇન્દ્રોએ કાશી વારાણસી નગરીમાં આવીને પ્રભુના જન્મનો ભવ્ય મહોત્સવ કર્યો. સુપાર્શ્વકુમારનું આયુષ્ય 20 લાખ પૂર્વ હતું. દેહની ઊંચાઈ 200 ધનુષ એટલે કે 2000 ફૂટ હતી. તેમનું ચિહ્ન સ્વસ્તિક હતું. એ બાલ તીર્થંકરની ચેષ્ટાઓ તો અદ્ભુત હતી. પરિવાર અને પ્રજાજનો તેમને દેખીને અનેરી તૃપ્તિ અનુભવતા. તેમનો સંગ એવો આહલાદક હતો કે દેવલોકના કેટલાક દેવો તેમની પાસે આવતા ને નાના કુમારનું રૂપ ધારણ કરીને તેમની સાથે રમત ગમત વડે તેમને આનંદ પમાડતા ને પોતે પણ આનંદ પામતા. બલિહારી છે તે સત્પુરુષના સત્સંગની. ઇન્દ્ર પણ અવારનવાર પ્રભુ પાસે આવીને દેવલોકના ઉત્તમ સંગીત તથા નૃત્ય નાટકનું પ્રદર્શન કરતા ને એ બહાને પ્રભુની ભક્તિ સ્તુતિ કરીને પોતાના પુણ્યમાં વૃદ્ધિ કરતા. સ્વર્ગના ઉત્તમોત્તમ પદાર્થો તે બાલ તીર્થંકરની સેવામાં મૂકી જતા. પણ અરે, સ્વયં સુખી ભગવાનને તે ઇન્દ્રભોગોની ક્યાં જરૂર હતી? શ્રેષ્ઠ પુણ્યોદયને લીધે દેવલોકના ઉત્તમ પદાર્થો તેમની પાસે આવતા. પણ ભગવાન તો પુણ્યથી એ પાર આત્માને સાધનારા હતા. તે આત્મસાધના પાસે શ્રેષ્ઠ પુણ્યો પણ બિચારા તુચ્છતાને હેયપણાને પામતા હતા. અને જાણે કે તીર્થંકરોના શુભ કર્મનું વિષપણું બતાવવા માટે તેની સાથે જરાક અશુભ કર્મનો અનુભાગ પણ ભેગો રહેતો હતો. વારાણસીમાં મહારાજા સુપ્રતિષ્ઠનો રાજમહેલ ગંગા નદીના કિનારે જ હતો. ત્યાંથી શોભા અતિ સુંદર હતી અને બાલ તીર્થંકરની સમીપતાને લીધે એ ગંગાનો પ્રવાહ પણ પવિત્ર બની જતો હતો. રાજકુમાર સુપાર્શ્વનાથ અનેકવિધ બાલક્રીડા કરતા, કોઈ કોઈક વાર વિશાળ ગંગા નદીમાં જળવિહાર કરતા. એકવાર જ્યારે તે રાજકુમાર ગંગા નદીમાં નૌકા વિહાર કરી રહ્યા હતા ત્યારે એક અદ્ભુત પ્રસંગ બન્યો. એક મોટો મગરમચ્છ ઝડપથી તે નૌકાની પાછળ પાછળ આવી રહ્યો હતો. નૌકા સુધી પહોંચવા તે ઉછળતો હતો. લોકોએ તેને જોયો અને ભયભીત થયા કે આ મગરમચ્છ પ્રભુની નૌકાને ઉપદ્રવ કરશે કે શું. પ્રભુએ પણ તે મગરમચ્છને જોયો, છતાં તેઓ તો નિર્ભયપણે બેસીને વિહારનો વિનોદ કરતા હતા, જાણે કે મગરમચ્છના અંતરના રહસ્યને જાણી લીધું હોય. થોડી વારમાં નૌકાની નજીક પહોંચીને તે મગરે એક જોરદાર ડૂબકી મારી ને બીજી જ ક્ષણે નૌકાથી એકદમ આગળ નીકળીને તે નૌકાને સામે આવવા લાગ્યો. સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા. ત્યાં તો તે મગરમચ્છે માથું ઊંચું કરી ને પોતાના આગલા બે પગ પાણીની બહાર કાઢ્યા ને જાણે બે હાથ જોડતો હોય તેમ પ્રભુના સન્મુખ જોઈને ભાવથી નમસ્કાર કરવા લાગ્યો. તેની ચેષ્ટા શાંત અને ભક્તિ ભરેલી હતી. તેણે નૌકાને કોઈ ઉપદ્રવ ન કર્યો. એ તો તીર્થંકર પ્રભુના દર્શન કરવા માટે નૌકાની પાછળ દોડતો હતો. પ્રભુની અપાર તેજસ્વી શાંત સુંદર મુદ્રા જોઈને તેને થયું કે આહા, આ ગંગા નદીની વચ્ચે આવા તીર્થંકર પ્રભુના દર્શનનું મહાભાગ્ય મને ક્યાંથી. નદીમાં પ્રભુ દર્શનનો આવો સુયોગ ક્યારે બને. આમ અત્યંત ઉલ્લાસ પામીને પ્રભુ સન્મુખ આવીને તે દર્શન કરતો હતો. મગર જેવા તિર્યંચ ઉપર પણ પ્રભુનો આવો પ્રભાવ દેખીને બધા મનુષ્યો પ્રસન્ન થયા. પ્રભુએ પણ મીઠી નજરે તે મગરમચ્છ સામે જોયું. ત્યાં તો તેના હર્ષનો પાર ન રહ્યો અને મગરમચ્છને બદલે ત્યાં તો એક દેવ દેખાયો. તે ખરેખર કાંઈ મગરમચ્છ ન હતો, એક દેવ પ્રભુ સાથે જળ ક્રીડા કરવા અને ભક્તિ કરવા મગરમચ્છનું રૂપ લઈને આવ્યો હતો. તેણે જ આ બધી લીલા કરી હતી. તે વખતે ગંગા નદીમાં તે મગરમચ્છની સાથે બીજા હજારો જળચર પ્રાણીઓ પણ પ્રભુ દર્શન માટે નૌકાની આસપાસ એકઠા થયા હતા. જાણે ગંગા નદી વચ્ચે સમોસરણમાં તિર્યંચોની સભા ભરાણી હોય એમ બધા આનંદમય કિલોલ કરતા હતા અને પ્રભુના દર્શનથી કોઈ અદ્ભુત તૃપ્તિ અનુભવતા હતા. અહો દેવ, તિર્યંચ પ્રાણીઓ પણ આપના દર્શનથી આવો આનંદ પામે તો પછી અમારા જેવા મનુષ્યનો આપના દર્શનથી અતિન્દ્રિય આનંદને પામી જાય તેમાં શું આશ્ચર્ય છે. રાજકુમાર સુપાર્શ્વ જ્યારે 8 વર્ષના થયા ત્યારે તેમણે દેશ સંયમ ધારણ કર્યો. જો કે તેમનું જીવન પાપ વગરનું સંયમ રૂપ જ હતું, છતાં 8 વર્ષે અપ્રત્યાખ્યાન રૂપ 4 કષાયોનો નાશ કરીને તેમણે પંચમ ગુણસ્થાન પ્રગટ કર્યું. બધા તીર્થંકરો 8 વર્ષની વયે દેશ સંયમી થઈ જાય છે. માત્ર પ્રત્યાખ્યાન તથા સંજ્વલન કષાયો રહ્યા તે પણ ઘણા મંદરૂપ હતા. એ બાલ તીર્થંકરને પુણ્યજનિત ભોગ ઉપભોગની સામગ્રી તો અપાર હતી, પણ તેમને કષાય ઘણો અલ્પ હતો. 8 કષાયો તો હતા જ નહીં ને બાકીના 8 પણ અત્યંત મંદ હતા. તેથી અમર્યાદ ભોગ સામગ્રી વચ્ચે રહીને પણ તેઓ પોતાના આત્માને સંયમિત રાખતા હતા. તેમની બાહ્ય વૃત્તિઓ બહુ મર્યાદિત હતી ને પરિણામ વિશુદ્ધિ વડે તેમને કર્મોની નિર્જરા થયા કરતી હતી. તેમને કદી થાક, ખેદ, શોક, પરસેવો કે મલમૂત્રાદિ અશુચિ ન હતી. આત્માની માફક તેમનો દેહ પણ સ્વભાવથી પવિત્ર હતો. તેમની સમીપતામાં સદાય પ્રસન્નતા છવાઈ રહેતી. તેમના મધુર વચનો સૌને પ્રિય લાગતા હતા. તેમનું શરીર બળ જો કે અતુલ્ય હતું, પણ તેનો પ્રયોગ તેઓ ક્યારેય કરતા ન હતા. તેમને કોઈ પ્રકારનો ભય ન હતો. હા, પહેલા તેઓ જન્મ મરણથી ભયભીત હતા, પણ હવે તો જન્મ મરણનો નાશ કરીને તેઓ નિર્ભય બન્યા હતા. તેમને પહેલેથી જ આત્મજ્ઞાન સહિત અતિન્દ્રિય જ્ઞાન તો હતું જ, સાથે લૌકિક વિદ્યાઓમાં પણ તેઓ સ્વયં એવા પારંગત હતા કે તે વિદ્યા ભણવા માટે કોઈ ગુરુ પાસે જવાની જરૂર જ ન હતી. તેઓ પોતે જ જગતના ગુરુ હતા અને સ્વયં સંબુદ્ધ હતા. મોક્ષ વિદ્યા તેમના હૃદયમાં જ વસતી હતી. તેઓ બોલે ત્યારે તેમના મુખમાંથી મોક્ષ માર્ગના ફૂલડા ખરતા હતા. રાજકુમાર સુપાર્શ્વનાથ ધીમે ધીમે યુવાન અવસ્થા પામ્યા. જ્યારે તેઓ 5 લાખ પૂર્વના થયા ત્યારે કાશી દેશના રાજ સિંહાસને તેમનો રાજ્યાભિષેક થયો. ઇન્દ્રે પણ તે ઉત્સવમાં ભાગ લીધો. પ્રભુને કાંઈ સામ્રાજ્યનો વૈભવ ભેગો કરવાની જરૂર જ ન હતી, એમના પુણ્ય જ તેમને બધો સુયોગ કરી દેતો. પણ તેઓ તો ઉદારતાપૂર્વક દાનાદીમાં તેનો ત્યાગ કરતા. તેમનું રાજ્ય કલ્યાણ રાજ્ય હતું, એ પ્રમાણે સુખપૂર્વક રાજ્ય કરતા 19 લાખ પૂર્વ વીતી ગયા. એક વાર સુપાર્શ્વ મહારાજાનો જન્મદિવસ હતો ને તેઓ હાથી પર બેસીને વન વિહાર કરવા ગયેલા ત્યારે તેમણે એક ઝાડ જોયું જે થોડા વખત પહેલા હર્યું ભર્યું લીલુંછમ હતું ને પાનખર ઋતુ આવતા બધા પાંદડા ખરી જવાથી જાણે કોઈ સાધુએ કેસલો જ કર્યો હોય તેવું ઉદાસ બની ગયું હતું. આવું ઋતુ પરિવર્તન અને ઝાડની આવી દશા દેખીને મહારાજા સુપાર્શ્વનાથ સમસ્ત પદાર્થોથી ક્ષણભંગુરતા ચિંતવવા લાગ્યા કે અરે, ઋતુની જેમ આ સંસારમાં કોઈ સંયોગ સ્થિર નથી, ઝાડની જેમ આ રાજભોગો ને શરીર પણ વિનશ્વર ક્ષણભંગુર છે. જીવનમાં પુણ્યથી હર્યા ભર્યા લાગતા વિષયોરૂપી વૃક્ષ પુણ્યરૂપી પાંદડા ખરી જતા ક્ષણમાં સુકાઈ જાય છે. અરે, મારા આયુનો દીર્ઘકાળ આમાં વીતી ગયો. હવે મારી આત્મસાધના પૂરી કરીને પરમાત્મપદ પામવા માટે મારે રત્નત્રયરૂપ બોધિ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આજે જ હું આ રાજભોગો છોડીને મુનિ દશા ધારણ કરીશ ને શુદ્ધ ઉપયોગ વડે ચિદાનંદ સ્વરૂપમાં લીન થઈશ. આ પ્રમાણે પ્રભુના અંતરમાં વૈરાગ્યનો સમુદ્ર ઉલસ્યો. તેના મોજા ઠેઠ લોકાંતિક સ્વર્ગ સુધી પહોંચ્યા ને વૈરાગ્યમાં ભીંજાયેલા તે દેવો પણ તરત જ વારાણસી નગરીમાં આવીને પ્રભુના વૈરાગ્યનું અનુમોદન કરવા લાગ્યા. ધન્ય આપનો વૈરાગ્ય પ્રભુ, ધન્ય. દીક્ષા માટેનો આપનો નિશ્ચય અતિ ઉત્તમ છે. એ જ વખતે ઇન્દ્રો પણ દીક્ષા કલ્યાણક માટે સ્વર્ગમાંથી મનોગતિ નામની દિવ્ય પાલખી લઈને આવી પહોંચ્યા. પ્રભુ તેમાં બિરાજમાન થયા. પહેલા મનુષ્યો ને પછી દેવો તે મનોગતિ પાલખી લઈને દીક્ષાવન તરફ ચાલ્યા. પણ પ્રભુની મનોગતિ તો અત્યંત ઝડપથી મોક્ષ સુધી પહોંચી ગઈ હતી. તેઓ વૈરાગ્ય અનુપ્રેક્ષાપૂર્વક મોક્ષ સુખનું ચિંતન કરી રહ્યા હતા. દીક્ષાવનમાં આવ્યા બાદ પ્રભુએ વસ્ત્ર આભૂષણાદિ સર્વ પરિગ્રહને છોડ્યો ને સિદ્ધેભ્યો નમઃ એવો મંગલોચ્ચાર કરીને સુપાર્શ્વ મુનિરાજ શુદ્ધાત્મ ધ્યાનમાં લીન થયા. તત્ક્ષણ શુદ્ધ ઉપયોગના પરમ આનંદની પ્રથમ અનુભૂતિ સહિત સાતમ ગુણસ્થાન તથા મનઃપર્ય જ્ઞાન પ્રગટ્યું. મુનિદશામાં તેમને પ્રથમ આહારદાન સોમખેટ નગરમાં મહેન્દ્રદત્ત રાજાએ કર્યું. આહા, તીર્થંકર મુનિના હાથમાં પોતાના હાથે આહારદાન દેતા તેના હર્ષાનંદનો પાર ન રહ્યો. તેણે માત્ર દીધું જ નહીં, સાથે સાથે પ્રભુની પાસેથી પોતે મોક્ષનું દાન લીધું. સુપાર્શ્વ પ્રભુ 9 વર્ષ સુધી સાધુ દશામાં આત્મસાધનાપૂર્વક વિચર્યા. તલવાર વગેરે કોઈ પણ જાતના હિંસક હથિયાર વગર કે મોઢેથી એક પણ શબ્દ બોલ્યા વગર 9 વર્ષ સુધી મોહશત્રુ સામે તેઓ લડ્યા ને અંતે શાંત આત્મસાધનામાં વારંવાર શુદ્ધ ઉપયોગના પ્રહારો વડે તેમણે મોહને સર્વથા નષ્ટ કર્યો ને પોતાની અનંત ચતુષ્ટય સંપદાને પ્રાપ્ત કરી લીધી. એ રીતે તેઓ મહાન વિજેતા અરિહંત સર્વજ્ઞ પરમાત્મા થયા. વારાણસીના જે વનમાં તેમણે દીક્ષા લીધી હતી તે જ દીક્ષાવનમાં મહાવદ છઠના દિવસે તેઓ સર્વજ્ઞ પદ પામ્યા ને 9 વર્ષનું મૌન તોડીને દિવ્ય ધ્વનિ વડે ધર્મતીર્થના પ્રવર્તક તીર્થંકર બન્યા. તેમના ધર્મ દરબારમાં 11,000 કેવડી ભગવંતો તેમના સહગામી હતા. બલદેવ વગેરે 95 ગણધરો હતા. લાખો મુનિ આરિકા શ્રાવક શ્રાવિકાઓનો ચતુર્વિધ સંઘ ત્યાં આનંદપૂર્વક મોક્ષ સાધના કરી રહ્યા હતો. એ રીતે ચતુર્વિક સંઘના નાયક તીર્થંકર સુપાર્શ્વનાથ પ્રભુનું ભરત ક્ષેત્રમાં ધર્મામૃતની વર્ષા કરતા કરતા કરોડો અબજો વર્ષો સુધી અર્હંતપણે વિચર્યા. જ્યારે એક માસ આયુ બાકી રહ્યું ત્યારે તેઓ સમ્મેત શિખર શાશ્વત મોક્ષધામની પ્રભાસ્ટુક પર પધાર્યા ને મહાવત સાતમે યોગ નિરોધ કરીને શાશ્વત નિર્વાણપુરીમાં જઈને અનંત સિદ્ધ ભગવંતોની સાથે બિરાજ્યા. તેમને નમસ્કાર હો. ઇન્દ્રે મોક્ષનો મહોત્સવ ઉજવ્યો ને અહો આ પ્રભુના નિર્વાણનું ક્ષેત્ર છે એમ કહીને સમ્મેત શિખર નિર્વાણધામનું પણ સન્માન કર્યું. સુપાર્શ્વનાથજીને રાજકી પ્રભાસકૂટ હે જે મનવચતન કર પૂજહુ શિખર સમેદ યજે. આજે પણ અનેક ભવ્ય જીવો તે નિર્વાણધામમાં જઈને મોક્ષની ભાવના ભાવે છે. પૂર્વ ભાવમાં જેઓ ક્ષેમપુરી નગરીમાં નંદીશેન નામના રાજા હતા, પછી મુનિ થઈ ગ્રેવેકમાં અહમીન્દ્ર થયા, ત્યાંથી કાશી દેશની બનારસી નગરીમાં અવતરી ભવનો અંત કરી સુપાર્શ્વના તીર્થંકર થયા ને મોક્ષ પધાર્યા, તે સાતમા ભગવંતનું મંગલચરિત્ર અહીં પૂર્ણ થયું. કાશી વારાણસી બનારસમાં ગંગા નદીના ભદેની ઘાટ પર જિન મંદિરમાં સુપાર્શ્વનાથ પ્રભુના ચરણ ચિહ્ન છે, ત્યાં પ્રભુનું જન્મસ્થાન મનાય છે. ત્યારબાદ અસંખ્ય વર્ષે પાર્શ્વનાથ ભગવાન 23મા તીર્થંકર પણ આ જ નગરીમાં થયા. તેમનું જન્મસ્થાન પણ આજે એક મંદિરમાં મનાય છે. પાર્શ્વનાથ પ્રભુએ આ જ નગરીમાં કમઠ તાપસના અવિવેકી હિંસાયુક્ત પંચાગ્નિ તપને અસાર બતાવીને લાકડા વચ્ચે સળગતા સર્પયુગલને ધર્મ સંભળાવ્યો હતો. તેમજ આ જ નગરીમાં પ્રભુનો ધર્મોપદેશ સાંભળીને તેમના માતા પિતાએ જૈન દીક્ષા લીધી હતી. 8મા અને 11મા તીર્થંકરો ચંદ્રપ્રભુ અને શ્રેયાસનાથ પણ આ જ કાશી રાજ્યની ચંદ્રપુરી અને શ્રેયપુરી સિંહપુરી સારનાથ નગરીમાં ઉતર્યા હતા. કુલ 4 તીર્થંકરોના ગર્ભ જન્મ તપ કલ્યાણકોથી પાવન એ કાશી તીર્થની યાત્રા આજે પણ લાખો જૈન યાત્રિકો દર વર્ષે કરે છે. સમંતભદ્ર સ્વામીએ શિવપિંડી સામે જિનબિંબનું ધ્યાન કરીને અદ્ભુત સ્તુતિ કરતા શિવપિંડ ફાટીને ચંદ્રપ્રભુના પ્રતિમા પ્રગટેલ તે ઘટના પણ આ નગરીમાં બન્યાનું કેટલાક ઇતિહાસકારો માને છે. કેટલાક તે ઘટના ભુવનેશ્વરમાં થવાનું માને છે. કાશીમાં ફટે મહાદેવ કા મંદિર આજે પણ વિદ્યમાન છે. તે અત્યાર સુધી સમંતભદ્રેશ્વર મંદિર કહેવાતું હતું. આજકાલ વારાણસી જઈએ ત્યારે કાશીના ઠગથી સાવધાન રહેવું જરૂરી છે.